સારા યશવાનું ક્યાં ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરક્ષતે વંદિતુ સર્વસિદ્ધે ધ્રુવમચલમણોમં ગરિં પતે ઉચ્છામી સમય પાહુવે ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન કુનકુંદાચાર્ય દેવ દ્વારા રચાઈ સમયસાર ગ્રંથરાજમાં કર્તા કર્મ અધિકાર એમાં આજના પૂજ્ય ગુરુદેવજીના પ્રવચનમાં 92 નંબરની ગાથા હતી. ગાથા નંબર 92 અને ગાથા નંબર 93 એનો ભાવ આપણે અત્યારે સમજીશું, કેમ કે હજુ આવતીકાલના વ્યાખ્યાનમાં પણ આવશે આ વાત. ગઈકાલે આપણે થોડી વાત કરી હતી, 91 નંબરની ગાથા સુધીની વાત થોડીક અલગ હતી, એક જ્ઞાન પ્રધાન શૈલી હતી. 91 ગાથા સુધી હમણાં જે ચાલીએ, હવે આ 92 ગાથાથી જે હવે વાત આવી રહી છે ને, એ દ્રષ્ટિ પ્રધાન શૈલીવાળી વાત. કેમ કે જે 87, 88, 89, 90 બધી જે ગાથાઓ છે એમાં રાગનો આત્માને કરતા કહ્યો, રાગ દ્વેષ આદિ વિકારી પરિણામનો આત્માને કરતા કહ્યો. જળ જે દ્રવ્યકરમ છે, દ્રવ્યકરમ જળ, એનો અકર્તા કહ્યો. પણ મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ કર્મ છે એનો આત્માને કરતા કહ્યું. હવેની જે ગાથા આવે છે આ, એમાં એમ કહેવું છે કે આ જે તારી પર્યાયમાં રાગ દ્વેષના વિકારી પરિણામ જે ભાવ કર્મ થાય છે એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, એનાથી તું જુદો છો, એનાથી તું જુદો છો. રાગ અને જ્ઞાન વચ્ચે ભીર જ્ઞાનની ગાથા છે. ભાવ કર્મથી ભગવાન આત્મા જુદો છે. જેમ આવશે, જેમ જેમ આ આત્માનું શરીર રૂપે પરિણમવું અશક્ય છે, શરીર તો જડ છે ને, પુદ્ગલ છે, જેમ આત્માનું શરીર રૂપે પરિણમવું અશક્ય છે એવી રીતે આત્માનું રાગ દ્વેષ આદિ વિકારી ભાવ કરણ રૂપે પરિણમવું પણ અશક્ય છે. એ શૈલી છે હવે આ ગાથામાં. એટલે કહ્યું ને, રાગથી આત્માને જુદો બતાવવો છે. સમ્યક દર્શનનો વિષય જે છે એ શુદ્ધ આત્મામાં રાગ કરવાની કોઈ શક્તિ છે ને, કેવી રીતે રાગ કરે, જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યને ના કરે એવી રીતે અહીંયા કહ્યું છે કે આત્મા રાગથી પણ જુદો છે. બરાબર? એટલે આપણે 92 અને 93 ગાથા પહેલાં આપણે થોડીક ગાથા વાંચી લઈએ છે. બહુ સરસ વિષય છે. એક એક શાંતિથી વાત બરાબર ધીરજથી સમજીશું, ઘણું સ્પષ્ટ થઈ જશે. અને પછી 92 ગાથાની હું ટીકા બોલીશ ને, આજે કાલે બે દિવસ ચાલશે મોટે ભાગે. 92 ગાથાની હું ટીકા બોલીશ ને, તમારે 92માંથી 93 ગાથાની ટીકા તમારે બનાવવાની છે. જાપ્યક સાહેબ ભાઈ તમે બનાવી દેશો, બરાબર છે કે નહીં? 92 ગાથા અજ્ઞાનીની છે અને 93 ગાથા જ્ઞાનીની છે. તો બધા શબ્દો લાઈન વાક્ય બધા એના એ જ આવશે, પણ જ્ઞાની માટે શું આવે ને અજ્ઞાની માટે શું આવે, આ અજ્ઞાનીની છે એમાંથી શું કાઢીને જ્ઞાની માટે શું લાગુ પડે તમારે લગાડી દેવાનું છે, બાકી બધું સેમ આવશે ત્યાં આગાડી. બરાબર છે કે નહીં? અને આવી રીતે આપણે એટલા માટે સ્વાધ્યાય કરીએ છીએ કે આપણને એક અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકા કરવાની શૈલીનો પણ પરિચય થાય, બીજી બધી ગાથાઓની ટીકાને પણ આવી રીતે આપણે સમજવાનો અભ્યાસ કરીએ. જેવી રીતે સાંજના વ્યાખ્યાનમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં પરમ દિવસમાં આપણે જોયું હતું કે જોયું હતું ને, મુખ દ્વાર વડે જે કોળીઓ લેવામાં આવે એની વાત થઈ હતી ને, અહીંયા લખ્યું કે મુખ દ્વાર વડે ભૂખ લાગતા મુખ દ્વાર વડે, તો સિદ્ધાંતમાં હતું કે કષાય થતા યોગ દ્વાર વડે, જેમ અને તેમ કરીને હતું એવી રીતના ભાવ અહીંયા પણ છે. એટલે એક આપણને એક કહેવાય ને કે આવી જાતિની ટિપ્સ જો આપણને ખ્યાલ આવે તો આપણે જ્યાં અટકી જઈએ છે કે હવે ખબર નથી પડતી, બધું ભેગું ભેગું થઈ જાય છે, પ્રમાદ આવી જાય છે, એની જગ્યાએ આપણને સમજણ પડશે ને તો ઉત્સાહ આવશે. જે મેથ્સનો પીરિયડ સામાન્ય રીતે જે 11th 12th બે પીરિયડ મેથ્સના ભેગા આવે સામાન્ય રીતે, હવે જેને ઇન્ટરેસ્ટ હોય ને બે પીરિયડ ક્યાં પૂરા થાય ખબર ના પડે, અને જેને મેથ્સમાં ખબર ના પડતી હોય કે હા મુશ્કેલી થઈ જાય ને કે હવે આ તમે શું કહેવાય છે તમારી ભાષામાં પેલું પીરિયડ છોડી દેને શું કહેવાય ને, હા હા એ કંઈક કહે છે ને, હા ગુલ્લી મારી કે એમ પ્રવચનની અંદર પછી કહે નહીં ભાઈ આપણને તો બહુ અઘરું પડે છે, હાર્ડ પડે છે, કાંઈ અઘરું છે નહીં, એકદમ સરળ છે. સવાલ આપણી રુચિની કચાસ છે, થોડી રુચિ કેળવીએ ને તો બધું સરળ છે. એટલે જોઈએ આપણે 92 નંબરની ગાથામાં જે લખી છે ઉપર ઉત્થાની કામ, હવે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનના કારણે સંસાર ઉત્પન્ન થાય છે, અજ્ઞાનના કારણે જીવને જન્મ મરણ કરવા પડે છે, અજ્ઞાનથી જીવ દુઃખી થાય છે. થોડું વિચાર કરે લંબાવીશું નહીં આપણે. ચકલી હોય છે એ દર્પણમાં આમ આમ ચાંચો માર માર કરે છે, એની ચાંચ તૂટી જાય છે ને, આપણે દર્પણની સામે ઉભા રહીએ છીએ તો આપણે કેમ એવું નથી કરતા. અને ચકલીને સમજી ગયા ને, ચકલીને અંદરમાં દર્પણમાં કોઈ ચકલી નથી, ખાલી પ્રતિબિંબ છે એવી જાતિનું જ્ઞાન નથી, એને એ સંબંધનું અજ્ઞાન છે એટલે એની ચાંચ તૂટી જાય છે ને દુઃખી થાય છે. આપણને એ સંબંધનું જ્ઞાન છે તો આપણું માથું ફૂટતું નથી. દ્રષ્ટાંત સમજવું, કહેવાનું આશય છે કે અજ્ઞાનના કારણે ચકલી દુઃખી થાય છે. એવી જ રીતે કહે છે કે આ સ્વ અને પરના ભેદ જ્ઞાન વિના, અજ્ઞાન વિના આ જીવ અનંત કાળથી દુઃખી થઈ રહ્યો છે અને હજુ પણ સમ્યક જ્ઞાન પ્રગટ નહીં કરે તો આવું ને આવું જ એનું રગશિયું ગાડું ચાલવા વાળું. એટલે એક પદ આવે છે ભક્તિમાં, કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે. શેની કમાણી અક્ષયભાઈ? સમ્યક જ્ઞાનની. કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે, આવો અવસર તને નહીં મળેલ્યા માનવી. સમજી ગયા ને, જગતમાં છે કે નાણું મળશે પણ ટાણું નહીં મળે, એમ કે નાણું મળશે પણ ટાણું નહીં મળે, એવી રીતે આ ભવ છૂટી ગયા પછી બીજો ભવ તો મળી જશે ગમે ત્યાં ને ક્યાંય ને ક્યાંય ભવ તો મળી જશે. પણ અત્યારે આવા પ્રકારનો જે યોગ જે છે ને, નાણું ને ટાણું આવી જાતિને ટાણું નહીં મળે ભાઈ, ભવ તો મળી જશે. એક બોલ આવે છે ને, ये समागम सदा नहीं रहेगा, पेलो बोल से आ समागम कायम रहेवा वाड़ो नथी. सोनगढ़ में गुरुदेव सिंह की हाजरी हती ने, तो कहते आ पेलो बोल, आ समागम हमेशा रहेवा वाड़ो नथी. बीजो बोल, समागम तो रहे पण तू समागम में हाजर रहे एवं पण कायम माटे बनवानुं नथी. તું બીજી પર્યાયમાં ચાલ્યો જાય, તારે એવા ઉદય આવી જાય તો સમાગમ તો રહે પણ તું ના રહે. પેલો બોલ આવ્યો કે સમાગમ છૂટી જાય, બીજો બોલ આવે કે સમાગમ રહે પણ તું ના રહે, ત્રીજો બોલ છે કે સમાગમ પણ રહે અને તું પણ રહે, પણ આજે તને જે ભાવોમાં અંદરમાં ઉછાળા થાય છે, તારી જે વિશુદ્ધિ બની છે કે મારે ગમે તે રીતે આ કામ કરી લેવું છે, કદાચ કાલે એમ પણ બને કે આવા ભાવ ન પણ જોવામાં આવે. આજે એમ તને લાગે કે વ્યાખ્યાન ક્યાં પૂરું થઈ ગયું ખબર ના પડી, અને કાલે એમ કદાચ થાય કે બહુ લંબાવતા લાગે છે પંડિતજી, પ્રવચન બહુ લાંબુ લેતા લાગે છે. સમજાય છે કે નહીં? ગુરુદેવે સમયસર પણ શીખવાડ્યું છે અને સમય પણ શીખવાડ્યું છે, પછી તારા પરિણામ એવા થઈ જાય ત્યાં. સમજાય ને? કેમ કે એ વખતે બીજા બહારમાં પાપના ઉદય પણ એવા ચાલી રહ્યા હશે ને, તું આવ્યો છે તો તને વ્યાખ્યાન પણ લાંબુ લાગવા લાગે. સમજાય છે કે નહીં? કહેવાનો આશય એટલે આજે બધી પ્રકારનો યોગ છે, તારા ભાવો પણ વિશુદ્ધ બન્યા છે. તો ઇંગ્લિશમાં એક કહેવત છે ને, સ્ટ્રાઇક ધ આયન વાઇલ ઇટ ઇઝ હોટ, લોઢું ગરમ હોય એ વખતે ટીપી લેવું જોઈએ. એમ અમારે ત્યાં તો કેટલી વાર કહેવાનો ભાવ બને કે આપણે ગુરુદેવના પ્રવચન સાંભળીએ, પૂજા ભક્તિ અહીંયા જૈન મંદિરમાં બેઠા છીએ, તો અત્યારે એવું એક પ્રકારનું આપણું એક બેઝિક વર્ક કહેવાય એવી એક વિશુદ્ધિનું લેવલ તૈયાર થઈ ગયું હોય, વિશુદ્ધિનું લેવલ. અને મેં બે ચાર દિવસ પહેલાં પણ કહ્યું ને, અત્યારે પણ આપણે આ સ્વાધ્યાયમાં આપણે ભેદ વિજ્ઞાનનો જ અભ્યાસ કરી રહ્યા છીએ, ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. કેમ કે કહ્યું ને, અત્યારે સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર એ બધાથી ઉપયોગ હટ્યો છે ને, અને આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની વાત સાંભળીએ છીએ, રાગથી ભિન્ન ભગવાન આત્માની વાત સાંભળે છે, તો આ બધું જે જ્ઞાન જ થઈ રહ્યું છે ને, તો જ્ઞાન બીજાથી છૂટું પડીને આને મુખ્ય કરી રહ્યું છે, તો ભેદ વિજ્ઞાનનો અભ્યાસ ચાલી રહ્યો છે. હવે આ વસ્તુ આપણને અંદરમાંથી પ્રિય લાગવા લાગી છે, તો વ્યાખ્યાનનો સમય પૂરો થાય, સ્વાધ્યાય પૂરો થાય ને પછી અંદરમાં આની આપણી સઘનતા ઓર વધવી જોઈએ કે બસ હવે જે ભગવાનની વાણીમાં વાત આવી છે ને, એનો વિશેષ હું અંદરમાં આત્માની અનુભૂતિ કરવાની વિશેષ વિશુદ્ધતા કરું અને પરિણામને એવા તદ્રુપ કરવાનો અભ્યાસ કરું. કેમ કે અહીંયાથી જેવું સ્વાધ્યાય આપણો પૂરો થાય ને, સીધા જો બહાર જઈશું ને અને જ્યાં મોબાઈલ જોઈશું ત્યાં બધા મિસ કોલ જોઈને આપણા પરિણામ ફટ દઈને, જ્યાં મિસ કોલ જોયા અને પેલા કસ્ટમર ને ક્લાયન્ટ ને જે ઉપયોગને લૂંટારાઓ બધા, ઉપયોગને લૂંટવા વાળા, સમજાય છે કે નહીં? હા, પરિણામ બગડી જાય છે. કાલે સાંજે સાપ સીડીની રમત જેવું બિલકુલ પરિણામ વિશુદ્ધિ ખતમ થઈ જાય છે. એટલે એક સર્ટેન લેવલ સુધીની આપણી અહીંયા એક તૈયાર થાય છે, એવું કહેવાય ને, ભૂમિકા તૈયાર થાય છે, તો પછી આનો વિશેષ લાભ લઈ લેવો જોઈએ. અને એક એક આમ કહેવાય ને, આટલું એક થોડુંક નાનકડું કામ થઈ ગયું ને, જે નથી કહેતા કે પેલા 99 રન સુધી ક્રિકેટમાં આવ્યું હોય ને, એક રન બાકી હોય ને, બસ તારી પોઝિશન એક રનની બાકી છે, એક રન બસ, એવા સ્ટેજ ઉપર છે તું અત્યારે. જુઓ શું કહે છે, એવી ને, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. એટલે અજ્ઞાનના કારણે જીવ સંસારમાં રખડે છે એટલે દુઃખી થાય છે. કોઈને એમ થાય અજ્ઞાન ને કર્મ એમાં શું વાંધો, પણ એટલે દ્રષ્ટાંત આપણે એટલા માટે આપ્યું કે પેલો ચકલીનો કેવી દુઃખી થાય છે અજ્ઞાનના કામ, એમ આ જીવને આત્માનું જ્ઞાન નથી ને. હવે જો ન્યાયથી વાત સમજીએ, આ જીવને સુખ જોઈએ છે એ વાત તો નક્કી છે કે નહીં? ગુરુદેવના પ્રવચનમાં તમને વાત ને, અમારા વેવાઈ સુખી છે કે શેના સુખી, સુખની વ્યાખ્યા શું છે તો સમજીએ જરાક, કે દરેક જીવ સુખ ચાહે છે. હવે આત્મા જે છે સુખનો બનેલો છે, આત્મા સુખનો બનેલો છે, હું સુખનો બનેલું છે, એ સિવાય બહારમાં ક્યાંય સુખ છે નહીં, હશે છે નહીં. હવે આ આત્માને છોડીને બીજે સુખ શોધવા માટે જશે તો સુખ નહીં મળે ને, એ તો એનું અજ્ઞાન છે. જે શ્રીમદજીએ કહ્યું ને, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, ત્યાંથી સુખ ક્યાંથી મળશે, છે નહીં તો. એટલે પહેલા નંબરમાં સુખી થવું હોય તો પેલું જ્ઞાન કરવું જરૂરી છે કે સુખ ક્યાં છે. નથી નથી પેલા અંધારામાં ગોળીબાર કરે, કઈ આ શું કે ને, તકલીફ પેટમાં હોય ને, ભાઈ આપણે ઘરનો મેડિકલ સ્ટોર છે ને, દવાઓ મફતમાં આવશે, ગમે તેવી દવાઓ ના લેવાય, ઘરનો મેળે ફ્રીમાં, આ તો સેમ્પલ વાળી છે, આના તો મોંઘું ઇન્જેક્શન છે, હજાર રૂપિયાનું હોય પણ તું લઈ તો મરી જઈશ. હા, એમ તું સુખી થવા માટેના ભગવાને જે ઉપાય બતાવ્યા છે એને છોડીને બીજા ગમે તેવા ઉપાય કરીશ ને તો એને સુખ નહીં મળે, કેમ કે બહારમાં ક્યાંય સુખ છે નહીં, બરાબર. હવે જુઓ, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે, એની ગાથામાં શું લખે છે વાંચીએ છે, જો એમ તાત્પર્ય કહે છે, ગાથા વાંચીએ છે, પરને કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે, અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. હવે 93 ગાથા જુઓ સામે, નેક્સ્ટ પેજ ઉપર આવી ગયું. એમાં લખ્યું છે જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી. સમજી ગયા ને? જ્ઞાન માને જેને સમ્યક જ્ઞાન, ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન થયું ને, એ જીવના સંસાર પરિભ્રમણનો અંત આવી ગયો, કર્મ ઉત્પન્ન નથી થતું, અંત આવી ગયો. જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છે આ જ્ઞાનીની ગાથા થાય. જુઓ, પરને ન કરતો નિજ રૂપ, નિજ આત્મને પર નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. પેલી ગાથામાં કર્મનો કારક કહ્યો અને અહીંયા કર્મનો અકારક કહ્યો છે ને. 92માં કર્મનો કારક અને 93માં કર્મનો અકારક. હવે આ જે કર્મનો કારક અને કર્મનો અકારક લીધો, ત્યાં કર્મ કયું લેવું? કેમ કે આપણી પાસે ત્રણ કર્મ ઉભા છે મુખ્ય રૂપથી, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. બરાબર છે કે નહીં? તો હવે આ જે ગાથામાં કહે છે કે કર્મનો કારક અને કર્મનો અકારક, માને કર્મનો કરતા અને કર્મનો અકર્તા, તો કર્મમાં કયું કર્મ લઈશું? અહીંયા ભાવ કર્મ લેવાનું છે. ભાવ કર્મ, બરાબર છે કે નહીં? જે પર્યાયમાં થવા વાળો વિકારી ભાવ, પેલા દ્રવ્ય કર્મ અને નો કર્મ. દ્રવ્ય કર્મ અને નો કર્મને તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી કરી શકતું. બરાબર છે કે નહીં? દ્રવ્ય કર્મ અને નો કર્મને તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ ના કરે. જેમ સમજીએ, સમ્યક દ્રષ્ટિ બાઈ રોટલી બનાવે કે મિથ્યા દ્રષ્ટિ બાઈ રોટલી બનાવે? રોટલી કઈ બાઈ બનાવે? સમ્યક દ્રષ્ટિ બાઈ કે મિથ્યા દ્રષ્ટિ બાઈ? બોલો. હા, સમ્યક દ્રષ્ટિ બાઈ કે મિથ્યા દ્રષ્ટિ બાઈ, કોઈ બાઈ રોટલી બનાવી શકે નહીં. એનો કર્મ છે, કોઈ ના બનાવે. તો ફરક ક્યાં છે? કે મિથ્યા દ્રષ્ટિ બાઈ રોટલી બનાવવાનો અહંકાર કરે છે. અહંકાર, એ અહંકારના જે વિકારી પરિણામ જે થાય છે, તો મિથ્યા દ્રષ્ટિ બાઈ અહંકારની કરતા છે. મેં બનાવી અહંકારની કરતા થાય છે, રોટલીની નહીં. અને સમ્યક દ્રષ્ટિ બહેન છે ને, સમ્યક દ્રષ્ટિ બહેન, એને રોટલી બનાવવાનો રાગ આવ્યો, રાગ આવ્યો અને રાગનું નિમિત્ત પામીને રોટલી પણ બની. પણ એ જે રાગ આવ્યો ને, સમ્યક દ્રષ્ટિ બહેન છે એ રાગની જ્ઞાતા છે, રાગની કરતા નહીં. સમજો, રાગના જ્ઞાતા. માને આ રાગ જ્ઞેય અને હું જ્ઞાતા, તો જ્ઞેય જ્ઞાયક સંબંધ થયો. રાગની સાથે જ્ઞેય જ્ઞાયક સંબંધ થયો. જ્યારે અજ્ઞાનીને રાગની સાથે કર્તાક્રમ સંબંધ સ્થાપ્યો, કર્તાક્રમ, હું કરતા અને આ રાગાદી વિકારી પરિણામ મારું કર્મ, એ કર્તાક્રમ સંબંધ સ્થાપ્યો. જ્યારે જ્ઞાની જે છે ને, એને રાગ થયો, રાગ થયો, ચારિત્રનો દોષ થયો, રાગ થયો, પણ રાગના કરતા નથી. પણ એ રાગ જ્ઞાનની સ્વચ્છતામાં ઝલકે છે ને, જ્ઞાનમાં રાગ પેઠો નથી, પણ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. તો જ્ઞાનની સ્વચ્છતામાં રાગ સંબંધનું જ્ઞાન થયું, રાગ સંબંધનું જ્ઞાન, તો જ્ઞાન પોતાના ઉપાદાનથી થયું, એમાં રાગ નિમિત્ત થઈ ગયો ત્યાં આગળ, એટલે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. જુઓ, સાંભળજો, બહુ સરસ વિષય છે બંને ગાથાઓ, અદભુત ગાથાઓ છે. આપણે શાંતિથી એની ધીરજથી એક એક વસ્તુનો સ્વાદ લઈશું આપણે. અને મેં રોજ કહું છું ને, આમાં આપણે અમૃતચંદ્ર આચાર્ય, કુંદકુંદ આચાર્યના પિક્ચર ફોટા દેખાવા જોઈએ, હા, એ કેવો ઉપકાર કર્યો છે આપણા ઉપર. સાંભળજો, રાગ અને જ્ઞાન બે વસ્તુ છે, પરને મૂકી દો બાજુમાં, રાગ અને જ્ઞાન. અજ્ઞાનીનો રાગ આપણે આમ બોલીશું, શું? અજ્ઞાનીનો રાગ. અને આ બાજુ બોલીશું જ્ઞાનીનું જ્ઞાન. અજ્ઞાનીનો શું? રાગ. અને જ્ઞાનીનું જ્ઞાન. સાંભળજો, અજ્ઞાનીનો રાગ, અજ્ઞાની, કેમ કે રાગનો કરતા થયો ને, તો અજ્ઞાનીનો રાગ નવા કર્મ બંધાય છે એમાં નિમિત્ત છે ભાઈ. કેમ કે રાગનો કરતા થયો છે, કરવા યોગ્ય માન્યો એને, રાગ કરવાથી ધર્મ થશે, સુખ બુદ્ધિ છે. તો અજ્ઞાનીનો રાગ નવા કર્મ જે બંધાયા ને એમાં આ રાગ શું થયો? આખું સાયકલ ખ્યાલ આવી ગયું ને, આખી ચેનલ ખ્યાલ આવી ગઈ ને. અજ્ઞાનીનો રાગ નવા જે કર્મ બંધાય એમાં શું થઈ ગયું? નિમિત્ત. બરાબર છે ને? હવે જ્ઞાનીની વાત, તો જ્ઞાનીનો રાગ નહીં કહીએ ઇન્દ્રવદનભાઈ. જ્ઞાનીનો, જો જ્ઞાનીનો રાગ બોલવા જઈએ તો ખોટું થઈ ગયું, એ ફોર્મ્યુલા જ ખોટી છે. જ્ઞાનીનો રાગ ના હોય, તમે રાગ બોલવું છે ને તો શું બોલવું પડશે? અજ્ઞાનીનો રાગ બોલવું પડશે. તમે જ્ઞાનીનો રાગ તો ઘર ભૂલી ગયા. રાગ તમારે શોધવો છે તો અજ્ઞાનીના ઘેર જાઓ. અજ્ઞાનીના ઘરે જાઓ તો તમારે રાગની વાત ખુલે છે. જ્ઞાનીના ઘરે આવ્યા ને તો તમારે બોલવાનું છે જ્ઞાનીનું જ્ઞાન, જ્ઞાનીનું જ્ઞાન. બરાબર? હવે સમજો, જ્ઞાનીના જ્ઞાનમાં રાગ નિમિત્ત છે. શું કહ્યું? બરાબર છે ને? સમજો, જ્ઞાનીનું તો શું છે? જ્ઞાન. તો જ્ઞાનીના જ્ઞાનમાં જે પેલો પર્યાયમાં રાગ થયો ને, એને પણ ચારિત્રનો દોષ છે. તો રાગ તો થયો છે, રાગ 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 પણ થયો અને જ્ઞાન પણ થયું. બે ધારા ચાલે છે ને, જ્ઞાન ધારા અને કર્મ ધારા, બે. તો સમજો, રાગ અને જ્ઞાન બે થઈ રહ્યા છે, પણ રાગ સાથે જ્ઞાનીને એકત્વ બુદ્ધિ છે નહીં, રાગથી છૂટો પડી ગયો છે. જેમ શ્રીમદજી કહ્યું ને, નાળિયેરમાંથી જેમ ઘોડો છૂટો પડી જાય, એમ રાગથી જ્ઞાની છૂટા પડી ગયા છે. બરાબર છે કે નહીં? તો જ્ઞાનના કરતા છે ભવેભાઈ, સેના? જ્ઞાનના કરતા છે. જ્ઞાનની સાથે કરતા કર્મ સંબંધ છે જ્ઞાનીનો, આ કરતા કર્મ અધિકાર છે ને. અને રાગની સાથે કરતા કર્મપણાનો સંબંધ રાગથી છૂટા પડી ગયા છે. તો સમજો, જ્ઞાનીનું જ્ઞાન, જ્ઞાન થયું. હવે એ વખતે પર્યાયમે પેલો રાગ પણ થયો છે, રાગ પણ થયો છે. તો અહીંયા જે રાગ સંબંધનું જ્ઞાન થયું, શું કહ્યું? રાગ સંબંધનું જ્ઞાન થયું. એ જ્ઞાન પોતાથી થયું છે, રાગના કારણે નહીં. અને જ્ઞાનમાં રાગ પેઠો એ નથી, ને રાગમાં જ્ઞાન પણ નથી પેઠું. પેલું જે છે આશ્રવ તત્વ છે રાગ છે, અને આ જે છે જ્ઞાયક તત્વ છે. બે તત્વ અલગ છે, આવીને પ્રવચનમાં હમણાં. હવે સમજો, જ્ઞાનીના છે ને, જ્ઞાનીના જ્ઞાનમાં રાગ પેલો થયો ને, તો જ્ઞાનીના જ્ઞાનમાં રાગ શું છે? ખાલી નિમિત્ત. જ્ઞાન સ્વયં પોતાથી થયું, એમાં રાગ નિમિત્ત કારણ છે, નિમિત્ત કારણ. જ્યારે પેલામાં શું બોલ્યા અક્ષયભાઈ? અજ્ઞાની, શું બોલીશું? બોલો જો. અજ્ઞાનીનો રાગ નવા કર્મ, આમ આમ ચાલ્યું આખું, જોયું ને? અજ્ઞાનીનો રાગ નવા કર્મ બંધનમાં નિમિત્ત. બરાબર છે ને? હવે અહીં ગાડી, જ્ઞાનીના જ્ઞાનમાં રાગ નિમિત્ત કારણ. એટલે પેલું કર્મ બંધાવવા વાળી વાત તો આખી ક્લોઝ થઈ ગઈ ને, કર્મ બંધાવવા વાળી વાત તો પૂરી થઈ ગઈ. જ્ઞાનીના જ્ઞાનમાં પેલો રાગ જે છે શું છે? નિમિત્ત કારણ. તો જ્ઞાનીની તો જ્ઞાન છે, રાગ નિમિત્ત કારણ છે. અંદરમાં જેમ જેમ વિજ્ઞાન ગંધ થતો જાય છે, એમ રાગ નીકળી જાય છે. અને જે લખ્યું ને, આ જ્ઞાનીનું જ્ઞાન, અને જેને જ્ઞાન થાય છે ને, એ કર્મથી છૂટી જાય છે, એનો મોક્ષ થઈ જાય છે. અને અજ્ઞાનીનો રાગ નવા કર્મ બંધાય છે, તો એ કહે છે કે અજ્ઞાનના કારણે જીવને સંસારમાં રખડવું થાય છે, અને જેને જ્ઞાન થાય છે એ સંસારથી છૂટી જાય છે અને મોક્ષમાં ચાલ્યા જાય છે. ક્યાં અઘરું છે? હા, જેટલું આપણે વિકલ્પાત્મક જ્ઞાનમાં સમજવું સરળ છે ને, આપણે ખ્યાલ આવે ને, આખી પિક્ચર ક્લિયર થઈ ગયું. વિકલ્પાત્મક જ્ઞાનમાં જેટલું સમજવું સરળ છે, એના કરતા પણ વધારે સરળ આત્માનો અનુભવ કરવો છે, એના કરતા પણ વધારે સરળ છે. કેમ કે આ સાંભળવામાં ને સમજવામાં તો પરાધીનતા પણ છે, એટલી પરાધીનતા છે. ઇન્દ્રિય અને મનના અવલંબનની જરૂર પણ પડે છે, પણ આવું વસ્તુ સ્વરૂપ છે એનો અંદરમાં સ્વીકાર કરવામાં તો અનંત સ્વતંત્રતા છે ને. ઇન્દ્રિયનું મનનું અવલંબન, પરાધીનતા પણ છૂટી જાય છે. કેટલી સરસ વાતો લખી છે, બંને ગાથાનું કોમ્બિનેશન. જંગલમાં બેસીને કેવા મંગલ કામ કર્યા છે. અને તમે જોજો તો ખરા કે એક એકમાં જોજો કે કાલે એક પરમ દિવસે આપણે વાત થઈ હતી કે ટીકા અમૃતચંદ્ર આચાર્યદેવ લખે છે ને, હવે કુંદકુંદ આચાર્યદેવ તો બે લીટીમાં ગાથા લખી દીધી. અમૃતચંદ્ર આચાર્યે એનું ડિટેલ કર્યું, બોલે વારંવાર ને, ગાથામાં સંક્ષિપ્તમાં કહેવામાં, શોર્ટમાં. અને ટીકાની અંદર એનું શું કરવામાં આવે? વિસ્તાર કરવામાં આવે. તો અમૃતચંદ્ર આચાર્ય લખવાની શરૂઆત કરે તો આઠ આઠ દસ દસ લીટી પછી તો ફૂલસ્ટોપ આવતું હોય છે. દસ લીટી પછી ફૂલસ્ટોપ આવતું હોય છે. હું ખાલી તમને કહું છું કે તમારે આટલું વાંચીને આવવાનું, તૈયાર કરીને આવવાનું, અને કાલે અંગાડી જોયા વગર લખવાનું 10 લીટી. બોલો, જોયા વગર લખવાની, બિલકુલ આના પ્રમાણે અલ્પવિરામ પૂર્ણવિરામ જ્યાં પણ આવતું હોય આખી ટીકાની 10 લીટી લખવાની તૈયાર કરીને. બોલો, એક દિવસનો તમને કામ આપવા કે નહીં? નહીં પણ બહુ આ તો અઘરું છે, હાર્ડ પડે છે. જ્યારે અમૃતચંદ્ર આચાર્ય દેવને અંદરમાંથી સ્વયં એવી જાતિની સ્ફૂર્ણા અને તાળપત્ર ઉપર આવી જાતિના હૃદયના ભાવો લખાઈ ગયા ને, આ વાચક વાચ્ય સંબંધ કહ્યું છે. વાચક વાચ્ય સંબંધ ખ્યાલ આવે છે કે નહીં? વાચક વાચ્ય એટલે જેમ આપણું બાળક હોય, એ સમજો 12th માં છે આપણો દીકરો, અને ઘરે આવે અને બપોરે 1-2 વાગે અને ભૂખ લાગી હોય કે મમ્મીને પૂછે કે મમ્મી શું બનાવ્યું છે, તો મમ્મી કે કારેલાનું શાક. તો જુઓ પછી કેવું છડે સ્પ્રિંગની જેમ. હા, અને કે કેરીનો રસ, ગુલાબજાંબુ, સમજાય છે ને? ગુલાબજાંબુ, કેરીનો રસ, તો એ શબ્દો છે વાચક. શબ્દો શું છે? વાચક. પણ એ ગુલાબજાંબુ સાંભળતા જ એના મોઢામાં શું છૂટી ગયું? પાણી છૂટી ગયું ને? વાચક શબ્દ કહેતા જ વાચ્ય પદાર્થ ખ્યાલ આવ્યો. વાચ્ય પદાર્થ, એ ગુલાબજાંબુ શબ્દ કોને ઇન્ડિકેટ કરે છે એ સંબંધનું જ્ઞાન થયું, વાચ્યનું જ્ઞાન થયું, તો મોઢામાંથી પાણી છૂટી ગયું. એમ આ વાચક શબ્દો છે ને, આ કહે છે જેમ પેલો ગુલાબજાંબુ છે ને, એમ આ ચૈતન્ય જાંબુ છે, ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું દળ છે આ ભાઈ. અને આ વાચક શબ્દો છે, આમ કહેતા હું ભગવાન આત્મા, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા કહેતા પાત્ર તૈયાર જીવ છે ને, આ વાચક શબ્દો કહેતા જ વાચ્ય અંદરમાં ભગવાન આત્માની અનુભૂતિ કરી લે છે. જેમ પેલું મોઢામાં પાણી છૂટે છે, એમ અહીંયા પર્યાયની અંદર અતિન્દ્રિય આનંદનો ફ્લો ચાલુ થઈ જાય છે, અતિન્દ્રિય આનંદની ધારા ચાલુ થઈ જાય છે ત્યાં આગળ. હા, એ પછી એવી બધા, મારે એક છોકરાનું જરા સેટિંગ થઈ જાય, પછી એક નવી ઓફિસ જરા ગોઠવવી છે, પછી આ છોકરો 12મામાં હોય એમાં આયે શિબિરમાં ના આવે ને, આખું વર્ષ જાણે બધા બ્લોક થઈ ગયા. છોકરો 12મામાં છે ને, હા, વિચાર કરવા જેવી વાત છે ને, બધું બ્લોક કે આ વખતે ક્યાંય નહીં જવાય, ક્યાંય નહીં જવાય, શિબિર, પ્રવચન, ક્લાસ અથવા જ્યાં બીજું કાંઈ પણ હોય, છોકરો 12મામાં છે. હા, તારા માટે 12મું જ છે, લગે પેલું હોય છે મરી ગયા પછી 12મું જ છે, આખું 12મું ધોરણ તારા માટે 12મું થઈ ગયું. કેવો મોહ કેવો છે, રાગ કેવો છે. અને ગેર લગ્નનો પ્રસંગ હોય ને, તો એ કહે છે કે માથાના વાળ ધોળાના કાળા કેમ કરાવે, કે લગ્ન છે, કે કોનું? તારું. હવે છોકરાનું લગ્ન છે ને, છોકરાનું લગ્ન છે ને, તું ધોળાના કાળા કરાશ, તને તો હવે સસરાની ડિગ્રી મળી ભણા માણસ, તારે તો અંદરમાં વૈરાગના પરિણામ થવા જોઈએ, કે કેશ લુંચનના ભાવ થવા જોઈએ, એની જગ્યાએ ધોળાના તને કાળા કરાવવાનો ભાવ આવે છે. હા, સમજાય છે કે નહીં? કારી પરિણતિ ક્યાં જઈ રહી છે? એક બાજુ અહીંયા રાગથી ભગવાન આત્મા જુદો બતાવો છે, અને હજુ તો તને આ ધોળા કાળાથી ભેદ વિજ્ઞાન કરાવવાની મહેનત કરવી પડે એવી છે. થઈ ગયા તો થઈ ગયા, ધોળા તને શું તકલીફ છે એનાથી? તને કંઈ આમ આત્માની અંદર કંઈ કષ્ટ પહોંચે છે? થઈ ગયા તો થઈ ગયા, શું વાંધો છે એમાં? હવે જે એને આને રંગવાના પરિણામ હોય, એને પછી અંદરમાં જવા માટે કહ્યું ને, આ કોઈ પોપાબાઈનું રાજ નથી ભાઈ. ગુરુદેવશ્રીનો પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ ચારે બહુ ઊંચાઈવાળા હતા ભાઈ. એવું નહીં ચાલે ભાઈ. અંદરમાં પોતે સેલ્ફ પ્રિપેર, પોતાનું ઉપાદાન તૈયાર થવું જોઈએ, પોતાનું ઉપાદાન. કેમ કે કાલે જ કહ્યું હતું ને, જગતની પાસે તો નથી એવા પ્રકારનું વિઝન નથી. આપણને તો આવું સરસ મજાનું વિઝન મળ્યું છે ને, આપણે શું કામ આપણા પરિણામને પડવા દઈએ? ફલ તો પરિણામોનું લાગે છે. ટોડરમાંથી લખ્યું છે કે પરિણામોનું ફલ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે છે. એ પ્રકારે ભાઈ જુઓ, સાંભળો, હવે બહુ સુંદર ગાથાઓ છે બંને, એનો ભાવ આપણે પહેલાં સમજીએ છીએ, પછી વાંચીશું આપણે. કે અહીંયા એ કહેવું છે, સમજો કે આ જે પદાર્થ છે ને, શીત ઉષ્ણવાળી વાત આવી વારંવાર આવી પ્રવચનમાં, બરાબર છે ને, કે આ એક પદાર્થ છે, ઘડિયાળ પદાર્થ છે, તો આ ઠંડો પણ હોય અથવા ગરમ પણ હોઈ શકે, બરાબર છે ને? ઠંડો પણ હોય અથવા ગરમ પણ હોઈ શકે, બે અવસ્થા હોય. કેમ કે આ પુદગલ દ્રવ્ય છે, આપણે એની અવસ્થા સ્પર્શ ગુણ તરફથી લઈને ચાલીએ જે લીધી છે. આની શીતરૂપ અવસ્થા અથવા તો બીજી કઈ ઉષ્ણરૂપ અવસ્થા, ઠીક છે ને? હવે આની ઠંડાપણા અથવા ગરમપણા રૂપ જે અવસ્થા જે છે, અવસ્થા એ એક બાજુ આત્મા લઈએ છીએ આત્મા, અને આ બાજુ આ પુદગલ દ્રવ્ય, સમજો આ બાજુ આત્મા અને આ લીધું પુદગલ દ્રવ્ય અને એની અવસ્થા. આ દ્રવ્ય કયું છે? આ પુદગલ. એની બે અવસ્થા લઈએ છીએ, શીત અને ઉષ્ણ અવસ્થા, ઠંડુ અને ગરમ અવસ્થા, બરાબર. હવે મારો પ્રશ્ન એ છે, જે ટીકામાં લખે છે એનો ભાવ, આની જે ઠંડાપણાની અને ગરમપણાની અવસ્થા જે છે એ પુદગલથી અભિન્ન છે કે આત્માથી અભિન્ન છે? સેનાથી અભિન્ન છે? પુદગલથી અભિન્ન છે, બરાબર છે કે નહીં? આની ઠંડાપણાની અને ગરમપણાની અવસ્થા જે છે એ પુદગલથી કેવી છે? અભિન્ન છે. એટલે ત્યાં લખ્યું છે ટીકામાં, આની ઠંડાપણાની અને ગરમપણાની અવસ્થા પુદગલથી અભિન્ન છે, માટે માટે આત્માથી આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. કઈ લાઈન લખી છે? આત્માથી પછી સદાય અત્યંત ભિન્ન છે. કોણ? કે આ પુદગલની ઠંડાપણાની અને ગરમપણાની અવસ્થા આત્માથી એટલે મારાથી સદાય અત્યંત ભિન્ન છે. બરાબર છે ને આટલે સુધી? બરાબર. હવે બીજી વાત સમજો, હવે આ જે ઠંડાપણાની અને ગરમપણાની જે અવસ્થા થઈ ને, ઠંડાપણાની ગરમપણાની અવસ્થા, એનું હવે અહીંયા આત્મામાં ઊભું કરીએ છે. આત્મામાં એ સંબંધીનું અહીંયા જ્ઞાન થયું, જાણવાની અવસ્થા, જાણવાની અવસ્થા, બરાબર છે ને? તો પેલી અહીંગાળી લીધી પુદગલમાં પુદગલ દ્રવ્ય અને એની ઠંડાપણાની ગરમપણાની અવસ્થા. અવસ્થા એટલે શું? પર્યાય, બરાબર, હાલત, પર્યાય. પુદગલ દ્રવ્ય અને એની ઠંડાપણાની ગરમપણાની અવસ્થા આત્મા એનાથી અભિન્ન છે, માટે આત્માથી અત્યંત સદાય ભિન્ન છે. હવે અહીંયા આત્મા લઈએ છીએ, સમજો આત્મા, અને એની પર્યાય લઈએ, આત્માને એની પર્યાય અવસ્થા લઈએ છીએ, દશા. તો આત્માની અવસ્થા કઈ હોય? જ્ઞાન ઉપયોગ લક્ષણ. આત્માનું કામ તો જાણવા દેખવાનું છે, ઉપયોગ લક્ષણ છે જ્ઞાન. હવે જોજો અહીંયા, જોજો હવે આ જે અહીંયા જે જ્ઞાન શેનું, તો અહીંયા જે ઠંડાપણાની અને ગરમપણાની અવસ્થા જે પુદગલમાં થઈ છે એ સંબંધનું અહીંયા આત્મામાં શું થયું છે? જ્ઞાન. આ જ્ઞાનની પર્યાય કઈ ઠંડી ગરમ નથી થઈ, પણ એ સંબંધનું અહીંયા આત્માની પર્યાયમાં શું થયું? જ્ઞાન થયું. શીત અને ઉષ્ણ અવસ્થાનું જે જ્ઞાન થયું, હવે જવાબ આપજો, આ જે શીત અને ઉષ્ણ અવસ્થાનું જે જ્ઞાન થયું એ કોનાથી અભિન્ન છે? આત્માથી. શીત અને ઉષ્ણ અવસ્થાનું જે જ્ઞાન થયું એ આત્માથી શું છે? અભિન્ન. એટલે આ જે જ્ઞાન જે થયું એ મારાથી કેવું છે? અભિન્ન. આત્માથી અભિન્ન છે. અને પુદગલ દ્રવ્યથી આ જ્ઞાન કેવું છે? પુદગલ દ્રવ્યથી આ જે જ્ઞાન છે એ કેવું ભિન્ન છે? સદાય અત્યંત ભિન્ન છે. બે શબ્દ છે ને, પુદગલ દ્રવ્યથી આ જે મારું જ્ઞાન છે એ સદાય અત્યંત ભિન્ન છે. આ ભાવ પડેલો છે આની અંદર. વસ્તુ વ્યવસ્થા આવી છે, બરાબર છે ને? હજુ આ દ્રષ્ટાંતને આપણે બીજા એક બીજું એક દ્રષ્ટાંત આપીએ છીએ. આપણે પેલા દૂરની વસ્તુ લીધી આપણે, બરાબર છે કે નહીં? થોડું સમજવા માટે જોઈએ કે ભાઈ શું કહેવાય ને, આપણે બહુ ગરમી હોય તો એસી, પછી શિયાળાની અંદર પેલું હીટર, ગરમ અને ઠંડુ. પણ કહે છે કે ભગવાન આત્મા એનાથી કેવો છે? સદાય અત્યંત ભિન્ન છે, બરાબર છે કે નહીં? પછી સમજીશું આપણે. નહીં પણ મોટા રૂપથી ભાવ ખ્યાલ આવે કે અહીંયા શીત ઉષ્ણની અવસ્થાથી આત્મા જુદો છે. હવે જુઓ બીજી વાત, શરીરની અવસ્થા. આ દૂરનું લીધું, આ નજીકનું લઈએ છીએ. હવે થોડુંક જે ગુરુદેશના પ્રવચનમાં આવી હમણાં વાત, શરીરમાં તાવ આવે, ઠંડકનો પણ, ટાઢીઓ પણ તાવ આવે ને શરીર ગરમ પણ થાય, ગરમ પણ થાય, ગરમીનો પણ તાવ આવે ને ઠંડીનો પણ તાવ આવે. હવે આપણે જવાબ આપીએ, સમજીએ આપણે, એ શરીરને ગરમીનો તાવ આવ્યો ને ઠંડીનો તાવ આવ્યો, શરીર ઠંડુ અને ગરમ જે થયું એ કોની અવસ્થા છે? કોની અવસ્થા છે? ઠંડુ અને ગરમ શરીર થયું એ કોની અવસ્થા? પુદગલની અવસ્થા છે. એ શીત અને ઉષ્ણ રૂપ જે શરીરની અવસ્થા છે એ સેનાથી અભિન્ન છે? સેનાથી? આપણે ટીકાના શબ્દ બોલીએ છીએ, સેનાથી અભિન્ન? પુદગલથી અભિન્ન. અભિન્ન એટલે ભિન્ન નહીં, બરાબર છે ને? ઉદગલથી અભિન્ન છે અને આ શરીરની ગરમપણાની અને ઠંડાપણાની અવસ્થા પુદગલથી અભિન્ન છે, પુદગલથી અભિન્ન છે માટે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. એટલે મારાથી સદાય અત્યંત ભિન્ન છે. એટલે ઠંડી ગરમીનો તાવ આવ્યો તો કહે છે કે મારાથી સદાય અત્યંત ભિન્ન છે. બરાબર છે કે નહીં? હવે એક સ્ટેપ અંદરનું લઈશું ને. હવે અહીંયા જે શરીરમાં તાવ આવ્યો, ગરમ ઠંડુ શરીરની શીતુષ્ણ અવસ્થા થઈ, તો આત્મામાં એ સંબંધનું શું થયું? અહીંયા જ્ઞાન થયું, તે આત્માની અવસ્થા થઈ, એ જ્ઞાન થયું. હવે એ જે એ શીત અને ઉષ્ણ અવસ્થાનું આત્મામાં જે જ્ઞાન થયું, એ જ્ઞાનની અવસ્થા કોનાથી અભિન્ન છે? આ એ જ્ઞાનની અવસ્થા આત્માથી શું છે? અભિન્ન છે. તો એ સંબંધનું જ્ઞાન આત્માથી અભિન્ન છે માટે આ જ્ઞાન કોનાથી સદાય અત્યંત ભિન્ન છે? પુદગલથી, એટલે શરીરથી, પુદગલથી હું સદાય અત્યંત ભિન્ન છું. બરાબર છે આટલે સુધી? આ તો દ્રષ્ટાંત છે. હજુ તો એટલે કહ્યું ને, દ્રષ્ટાંત પણ બેસવું કઠણ પડે કે આનાથી હું જુદો છું. હવે વાત જે મૂળ આચાર્ય દેવને કહેવી છે એ વાત હવેની છે. બરાબર, શરીરની વાત કરી તો નો કર્મની વાત થઈ ગઈ ને, બહારના પદાર્થ નો કર્મની વાત કરી. હવે જે કહેવું છે એ ભાવ કર્મથી ભેદ જ્ઞાનની વાત છે. કે આ જે રાગ દ્વેષના પરિણામ થાય, જેમ શીત ઉષ્ણ અવસ્થા કહી ને, શીત ઉષ્ણ અવસ્થા, ભાઈ શીત ઉષ્ણ, એવી રીતે આ જીવની એક સમયની પર્યાયમાં જે રાગ દ્વેષના હરખ શોખના જે પરિણામ થાય, હર્ષ શોખના રાગ દ્વેષના પરિણામ થાય, પરિણામ એ અવસ્થા જ છે ને, એ અવસ્થા છે. એ અવસ્થા કોનાથી અભિન્ન છે? એ અવસ્થા કોનાથી અભિન્ન છે? તો અહીંયા ટીકામાં એ કહેવું છે કે જેમ પેલી શીત ઉષ્ણ અવસ્થા, શીત ઉષ્ણ અવસ્થા ઉદગલથી અભિન્ન છે ને, એવી રીતે આત્માની એક સમયની પર્યાયમાં થવા વાળા મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ પણ એ કહે છે એ અવસ્થા પણ પુદગલથી અભિન્ન છે. એને અહીંયા પુદગલમાં નાખી દીધા છે, પુદગલમાં નાખી દીધા છે. આ કઈ શૈલી આવી? પહેલું આપણે વ્યાખ્યાન થયું હતું ને, ગોમઠસાર અને સમયસારની વાત કરી હતી. ગોમઠસારમાં રાગને પુદગલનો કહ્યો, ગોમઠસારમાં રાગને પુદગલનો કહ્યો તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે, નિમિત્તનું જ્ઞાન કરાવવા, અને સમયસારમાં રાગને પુદગલનો કહ્યો તો દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા માટે. બંને જગ્યાએ રાગને પુદગલનો જ કહ્યો, યાદ આવે છે ને? બંને જગ્યાએ ગોમઠસારમાં રાગને પુદગલનો કહ્યો તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરવા માટે, કે રાગ અહીંયા થયો એ વખતે નિમિત્ત કોણ હતું, કે આ પ્રકારના કર્મ હતા, જડ કર્મ પુદગલ. સમયસારની અંદર પણ રાગને, હવે આ ચાલતી ગાથા, રાગને, રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ એ પુદગલથી અભિન્ન કહ્યું અક્ષયભાઈ. સેનાથી? પુદગલથી અભિન્ન કહી દીધા. પુદગલથી અભિન્ન, તો આમાં શોધવાના જ હતા પાછા. પુદગલથી અભિન્ન કે આમાં શોધવાના, આમાં શીત ઉષ્ણ તો મળશે, શીત ઉષ્ણ, પણ આમાં રાગ દ્વેષ તમને નહીં મળે જોવા માટે. એટલે પેલા દિવસે કહ્યું ને, ભાનો કાગળ વાંચતા શીખવો પડશે, કઈ અપેક્ષાથી શું કહેવામાં આવે છે, ક્યાં કયા પ્રકારનું પ્રયોજન હોય છે, શું શૈલી હોય છે કહેવાની પદ્ધતિ. જુઓ, સમજો કે અહીંયા આ દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. અત્યાર સુધી હતી એ જ્ઞાન પ્રધાન શૈલીની વાત હતી. જ્ઞાન કરાવવું તો કે રાગ આત્મામાં થાય છે, રાગ આત્મામાં થાય છે, રાગનો કરતા આત્મા. તો આત્મામાં થાય છે તો પછી રાખવા જેવો છે કે કાઢવા જેવો છે? કાઢવા જેવો છે ને. કહ્યું ને, તાવ મને આવ્યો, ભાઈ તાવ પહેલાં મને આવ્યું નક્કી કર્યું, મને આવ્યું નક્કી, પણ મને આવ્યો પછી રાખવા જેવો છે? જે વખતે આવ્યો એ જ વખતે આપણે જ્ઞાનમાં નિર્ણય પણ કરીએ છીએ કે રાખવા જેવો નથી, કાઢવા જેવો છે. એમ રાગ આત્મામાં થયો, સાથે સાથે એ પણ જ્ઞાન હોવું જરૂરી છે કે આ કેવો છે રાગ? કાઢવા જેવો છે, એ રાખવા જેવી વસ્તુ નથી. એ આશ્રવ તત્વ છે, દુઃખદાયક તત્વ છે. હવે સમજો જરા કે અહીંયા આ ગાથાની અંદર રાગથી ભેદ જ્ઞાન કરાવવું છે, રાગથી ભેદ જ્ઞાન કરાવવું છે. કે રાગ રાખવા જેવો નથી તો દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. હવે જુઓ કે દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન એટલે જે વખતે પર્યાયમાં રાગ થઈ રહ્યો છે એ વખતે દ્રવ્ય ગુણ જે છે, દ્રવ્ય ગુણને પર્યાય ત્રણ વસ્તુ છે, તો એ વખતે દ્રવ્ય અને ગુણ રાગરૂપ, દ્રવ્ય ગુણમાં રાગ ઘૂસી ગયો છે. દ્રવ્ય ગુણમાં તો રાગ ઘૂસ્યો નથી, કહ્યું ને આત્મામાં તો રાગ કરવાની કોઈ શક્તિ નથી. થોડું વધારે સરળ કરીને કહું ને તો ગુરુદેવશ્રીનું માંગલિક શું છે? હું પરમાત્મા છું એમ નક્કી કર. શાંતિથી વાત સમજીએ આપણે. હું પરમાત્મા છું એમ નક્કી કરવાનું, એનો મતલબ અત્યારે હું કોણ છું? પરમાત્મા છું. બરાબર છે કે નહીં? હવે શાંતિ સમજો, જે ઉપર જે પરમાત્મા છે, અરહંત અને સિદ્ધ ભગવાન પરમાત્મા છે, એ પરમાત્માને રાગ હોય કે ના હોય, બરાબર છે ને? આપણે સમજીએ, લોજિકથી સમજીએ વાત. હું પરમાત્મા છું એ પછી આપણે એના ઉપર આવીએ છીએ, પણ જેટલા સિદ્ધ ભગવાન થઈ ગયા ને, સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા, સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા, એ જેને આપણે પરમાત્માની સંજ્ઞા આપીએ છીએ, એમને રાગ હોય કે ના હોય? ના હોય ને રાગ, બરાબર છે કે નહીં? બિલકુલ, રાગ નીકળી ગયો હશે. અચ્છા, અલ્પજ્ઞતા હોય કે ના હોય, અધૂરું જ્ઞાન હોય કે કેવલ જ્ઞાન હોય, સર્વજ્ઞ છે ને એ, વિતરાગ છે ને સર્વજ્ઞ છે. ઓકે, હવે વાત આવી કે હું કોણ છું? હું પરમાત્મા છું. તો જ્યારે મને પરમાત્મા તરીકે સંબોધન કરવામાં આવ્યું, સમવ શરણમાં, ગુરુદેવના નાઇરોબીના પ્રવચનમાં છે, સમવ શરણની અંદર ભગવાન ભગવાન આત્માને ભગવાન કહીને બોલાવે છે. હા, સમવ શરણમાં ત્રણ લોકના નાથ જિનેન્દ્ર ભગવાન ભગવાન આત્માને શું કહીને બોલાવે છે? ભગવાન કહીને બોલાવે. અરે, ભગવાન તને ભગવાન તરીકે જોવે છે ને, ભગવાન તને ભગવાન તરીકે જોવે છે. તો તું છો ને અત્યારે, મુજે બેનસીના વતનાવૃતમાં લગભગ 10મા નંબરનો બોલ છે, અમે તો બધાને સિદ્ધ પણ જ જોઈએ છીએ. બોલો ઇન્દ્રવદનભાઈ, તમારી પાછળ કોણ બેઠું છે? આગળ કોણ બેઠું છે? જમણી બાજુ કોણ બેઠું છે? ડાબી બાજુ કોણ બેઠું છે? હા, કે સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાન, અમે તો બધાને સિદ્ધ પણ જોઈએ છીએ. જ્ઞાનની આ તાકાત છે, જ્ઞાનમાં કલા હોય છે, જોઈ શકાય છે. જો તમને કહું કેમ, કેવી રીતે, પંકજભાઈ સમજો, જે જીવે ભેદ વિજ્ઞાન કરીને અંદરમાં પોતાનો સિદ્ધ સમાન શુદ્ધાત્મા જે જુદો જોયો ને, રાગથી જુદો આત્મા છૂટો પાડીને જોયો, જે શ્રીમદજી કહ્યું ને, નાળિયેરમાંથી જેમ ગોળો છૂટો પડી જાય, એમ જેને હું પરમાત્મા છું એમ નક્કી કર્યું ને, સ્વસંવેદનપૂર્વક, સ્વાનુભૂત્યા ચકાસતે, સ્વસંવેદનથી અંદરમાં રાગથી જુદો આત્મા સિદ્ધ જીવો જોયો ને, તો એવો જેને જોયો એ જગતના જીવોને પણ એની પાસે એ રીતે જોવાનું જ્ઞાન ઉઘડી ગયું છે, ઉઘડી ગયું છે, બધાને જોઈ શકે છે. પર્યાય અપેક્ષાએ સંસારી પણ જોવે અને દ્રવ્ય અપેક્ષાએ બધાને સિદ્ધ તરીકે જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે. અને સમજાવું, તમને ખ્યાલ પણ આવશે, બે મિનિટમાં તમે કહેશો પણ ખરા કે વાત તો બરાબર છે. અને અહીંયા બેનશ્રીની વચનાબદ્ધની પુસ્તક હોય તો મને આપજો પછી. જુઓ, સાંભળજો, ત્યાં સમજજો કે જે સમજો દ્રષ્ટાંત, કે નાળિયેર હોય છે, નાળિયેર આપણે તો એ નાળિયેરની સૌથી ઉપર તો બાર છોતરા હોય, પછી કાળીએ એટલે કાચલી હોય, પછી એને કોલીએ એટલે આખો એક ઘોડો નીકળે, એની પર લાલ રાતડ હોય, અને એને કાઢવામાં આવે તો અંદર એક સફેદ મીઠો ઘોડો હોય છે, બરાબર છે કે નહીં? તો આપણે જિંદગીમાં ભાઈ પહેલી વાર એક નાળિયેર આવું આખું હાથમાં આવ્યું, પહેલી વાર આ નાળિયેર જોયું, અને પછી આમ બધું ખોલી ખોલીને અંદરમાં આવો એક મીઠો ઘોડો આપણે જોયો, જેને જે જોયું ને એને સામવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય. શું કહેવાય? સામવ્યવહારિક. મેં પ્રત્યક્ષ જોયું, મેં નજરે આવી રીતે સામવ્યવહારિક પ્રત્યક્ષ મેં જોયું આ પ્રમાણે આવું ઘોડો જોયું. હવે મારે ક્યારેક મારે એ પ્રભાવના કરવી છે ને, મારે 1000 શ્રીફળની આવી જરૂર છે, તો હું જ્યારે ઓર્ડર આપું ને કોઈને, કહ્યું મારે ત્યાં 2000 શ્રીફળ મોકલ, મારે બધા ખોલી ખોલીને જોવા પડે કે ના જોવા પડે, અંદર હશે કે નહીં, અંદર મીઠો ઘોડો હશે કે નહીં, એ મીઠો ઘોડો હશે કે નહીં, મીઠો ઘોડો જોવું પડે ભવ્ય ભાઈ, હશે કે નહીં, બધાની અંદર મીઠો ઘોડો હશે કે ઉપર જે આવરણ હશે એ વખતે પણ બધાની અંદર જેવો આ મેં જોયો, બધાની અંદર મીઠો ઘોડો દેખાય કે ના દેખાય? અંદર વદનભાઈ દેખાશે ને, બધાને ખોલીને જોવાની જરૂર ખરી નથી ને? હા, એમ એક મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીના જ્ઞાનમાં પણ સામ વ્યવહારિક પ્રત્યક્ષમાં આ એક મીઠો ઘોડો જોયો, ત્યાં બીજા લાખ નાળિયેર હોય, લાખ શું, જેટલા પણ તમારે લાવો, તમે બોલો, સંખ્યા તમે બોલો, સંખ્યા તમે બોલો, પણ અમને ખબર છે કે બધાની અંદર શું છે, મીઠો ગોળો છે. એમ જેને અંદરમાં ચૈતન્યનો મીઠો ગોળો જેને જોયો ને, અતિન્દ્રિય આનંદનો સ્વાદ લીધો ને, એ જગતના જેટલા પણ જીવો છે, જીવ માત્રને અંદરમાં પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્મા તરીકે જોવાનું એની પાસે જ્ઞાન ઉગડી જાય. ગુરુદેવ શ્રી એમને એમ નહોતા કહેતા કે અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ, એ વાસ્તવમાં જોતા હતા, દ્રવ્ય દ્રષ્ટિથી જોવાની એમની પાસે દ્રષ્ટિ હતી. ખાલી કહેવા માટે કહેતા હતા એમને, અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ છીએ, એનો મતલબ કહેતા બધા ભગવાન છો ને ભગવાન એ છે. અંદરમાં જ્ઞાન ઉગડતા જગતના જીવોને પણ, અને પછી એવા જીવના જીવનની અંદર ભૂમિકા અનુસાર સંયમના ઊંચા પ્રકારનો વ્યવહાર વગેરેના પરિણામ પણ આવ્યા વિના રહેશે નહીં. કેમ? કેમ કે એને હવે બધે જીવ દેખાય છે. એટલે કે લીમડાના એક પાના પર પગ મૂકવાની અમારી હિંમત કેવી રીતે મુકાય આપણે? કેમ? કેમ કે અંદરમાં પોતે જીવ જોયો છે ને, તો જગતના જીવને પણ નિશ્ચય વ્યવહારવાળી શું છે વ્યવસ્થા, એ બધું જ્ઞાનીને વિવેક હોય છે, પ્રમાણ જ્ઞાન હોય છે, પ્રમાણ જ્ઞાન, સમ્યક જ્ઞાન, નિશ્ચય વ્યવહારનો બરાબર વિવેક હોય છે. જેને કહ્યું ને દ્રવ્યાનુસારી ચરણમ ને ચરણાનુસારી દ્રવ્યમ, એમ હોય છે. એમ ગમે તેવું નથી હોતું. જો વાંચી લઉં છું, એક ભૂલ છે એમાં, સવા દસ સુધી છે ને, દસમા નંબરનો છે, આવી ગયું સ્ક્રીન પર, દસમા જુઓ લખી છે ને, અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ. છે આમાં તો કેટલું ભરેલું છે. સમયસારની પેલી ગાથામાં જ ભાઈ, સમયસારને સાંભળવા વાળા શ્રોતા ઉપર કુંદકુંદ આચાર્ય, અમરચંદ્ર આચાર્ય એમ વિશ્વાસ કરીને ચાલે છે ને, કે હું મારી અને શ્રોતાઓની પર્યાયમાં અનંત સિદ્ધોની સ્થાપના કરું છું. એક એક લીટીમાં તો ઘણું બધું કહેવાયું છે, પણ આગળ પણ વિષય પણ લેવો છે ને, કે સ્કીપ કરીને જવું પડે છે. પણ હવે શું થાય, હું ઘણી વાર કહું છું, જ્યાં અમારા લોકલ સ્વાધ્યાય ચાલતો હોય ને ત્યાં ટેસ્ટ મેચ રમીએ છીએ. આવા 7-8 દિવસ માટે આવવું પડે, ત્યાં વન ડે રમવી પડે છે. અને પંચકલ્યાણકમાં એકાદ વ્યાખ્યાન હોય એમાં 20-20 રમવી પડે છે. શું થાય, હા શું કરવું પડે, ફટાફટ ઇનિંગ રમવી તો પડે ને. હા, કહેવાનો ભાવ બધો હોય, પણ જુઓ, અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ, અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ. વાહ, હા, કોઈને અમે રાગ દ્વેષ વાળા દેખતા જ નથી. આ એટલે વાત ને, હું પરમાત્મા છું એમ જેને સ્વીકાર કર્યો, જગતના બધા જીવોને પણ પરમાત્મા તરીકે જવાની નજર ઉગડી ગઈ ત્યાં આગળ. કોઈને અમે રાગ દ્વેષ વાળા દેખતા જ નથી. એ ભલે ને પોતાને ગમે તેવા માનતા હોય, એ સામેવાળો ભલે એને પોતાને માને, પણ અમારી પાસે એવી રીતે જોવાની દ્રષ્ટિ અમારી પાસે નથી. એ એનું અજ્ઞાન છે કે પોતાને રાગી દ્વેષી ક્રોધી માને છે ને, હું મનુષ્ય છું, તિર્યન છું, ડોક્ટર છું, સીએ છું, આઈએસ, એ માને છે, એ એનું અજ્ઞાન છે. પણ અમે એને ભગવાન તરીકે જોઈએ છીએ. એ ભલે ને પોતાને ગમે તેવા માનતા હોય, પણ જેને ચૈતન્ય આત્મા ઉઘડ્યો છે, ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. છઠ્ઠી ગાથા, ઉપાસના કરી છે. નિયમસારની અંદર કલશ છે, મોટે ભાગે 64 કે કોઈ કલશ છે, બહુ સુંદર કલશ છે. ત્યાં ગાડી લખી છે શુદ્ધ આત્માની ઉપાસનાનો કલશ લખ્યું છે ત્યાં. સમય સારમના કુલમ અચ્યુતમ જનન મૃત્યુ રુજાદિ વિવર્જિતમ સહેજ નિર્મલ શર્મ સુધામયમ સમરસેન સદા પરિપૂજય. આ ભગવાન આત્માની પૂજા કેવી રીતે થાય? અષ્ટદ્રવ્યથી થાય. અક્ષયભાઈ, આ ભગવાન આત્માની પૂજા કરવા માટે કેટલા દ્રવ્ય જોઈએ? તો ત્યાં લખી સમરસેન સદા પરિપૂજય. આવા શુદ્ધ આત્માની જેને ઉપાસના થઈ છે એને કહે છે, જેને ચૈતન્ય આત્મા ઉઘડ્યો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે. આ છે ભાઈ, એટલે રોજ કહીએ છે આપણા સાતિશય પુણ્યના ઉદય છે. લખ્યું છે દર્શન દશકની અંદર कि हे नाथ तेरो धर्म जहां चले इस पंचम काल विकराल में, कयो काल चाले से पांचमो काल पण क्या लखी से इस पंचम काल विकराल में तेरो धर्म जहां चले हे नाथ काल चौथो तहां, एम लखी से आ पंचम काल चाले से मारा ज्ञान मां छे इस पंचम काल विकराल में पंचम पण तेरो धर्म जहां चले तेरो धर्म जहां चले जे आपणे आवे छे ने समोशरण स्तुति नी अंदर बहु सरस पंक्ति छे जिनना समो शरण नु अही भाग्य छे ना दिव्य ध्वनि श्रवण नु पण भाग्य छे ना तोई हवे जुओ पेलू माइनस हवे प्लस तोई सिमंधर अने वीरना ध्वनि नाम पड़घा सुनाय मधुरा हजु आगमो मा समझाय छे ने इको कहेवाय ने पड़गो एवी ज वात 2500 वर्ष लगभग पहला भगवान महावीर स्वामी जी वात कहे छे विपुलाचल पर्वत पर भगवाने जे हाटड़ी खोली ने અને જે વાત હતી એ વાત આજે આપણને મળી રહી છે અને મહાવિદેય ક્ષેત્રમાં 20-20 તીર્થંકરો જે વાત કહી રહ્યા છે ને એ જ વાત આજે આપણને ઉપલબ્ધ છે ને ભગવાન મહાવીર સ્વામી ચોથા કાળમાં હતા 20 તીર્થંકરો વિદેય ક્ષેત્રમાં તો વિદેય ક્ષેત્રમાં હંમેશા ચોથો કાળ તો ત્યાં દર્શન દશકમાં લખ્યું કે ઈસ પંચમ કાલ વિકરાલ મેં તેરો ધર્મ જહાં ચલે હે નાથ કાલ ચોથો તહાં ત્યાં કયો કાળ છે ચોથો કાળ આપણે અહીંયા અત્યારે બેઠા છીએ ને તો આપણા માટે કયો કાળ છે ભાઈ આપણા માટે ચોથો કાળ છે અમારા માટે ચોથો કાળ છે બસ છોડો અમદાવાદમાં ઘણી વાર કહું કે અમદાવાદમાં ટેમ્પરેચર કે 45 સુધી પહોંચી ગયું ને 47 સુધી પહોંચી ગયું ગરમીમાં કે ને 47 સુધી પહોંચી ગયું 47 સુધી પહોંચી ગયું હું કહું કે જે ઘરમાં એસીમાં રહેતા હોય અને બહાર નીકળીને ગાડીમાં પણ એસીમાં બેસવાનું હોય ઓફિસ પણ જેની એસીમાં છે એને 47 હોય કે 57 હોય એને શું ફરક પડે છે વાત સમજાય છે કે નહીં 47 થઈને 48 થઈને 50 સુધી પહોંચ્યું પણ કહે છે કે મારે બહારમાં 47-47 હોય પણ મારે તો ઘરમાં પણ એસી કારમાં પણ એસી ઓફિસમાં પણ એસી મને કોઈ નથી ફરક પડતો એ ભલે બહારમાં બધે પંચમ કાળ હોય મારી કેવું છે ભલે બહારમાં બધે પંચમ કાળ ચાલતો હોય પણ મારે તો ઘરમાં પણ ધર્મની ચર્ચા સ્વાધ્યાય ભવનમાં પણ ધર્મની ચર્ચા ટ્રેનની અંદર પણ ગુરુદેવના પ્રવચન સાંભળું કારમાં પણ ગુરુદેવના પ્રવચન સાંભળું છું માટે મારા માટે તો પંચમ કાળ નહીં મારા માટે તો હંમેશા કયો કાળ છે મારા માટે ચોથો કાળ એટલે અહીંયા જે કહ્યું છે ને સમજો વાત ક્યાં થઈ ને આપણી હું પરમાત્મા છું એમ નક્કી કર અહીંયા વાત ચાલે છે ને રાગથી આત્મા જુદો રાગથી જે વાત કરી કે જે પરમાત્મા જે બિરાજે છે એને રાગ હોય જે રહંત અને સિદ્ધ ભગવાને રાગ ના હોય વિતરાગ છે અને સર્વજ્ઞ છે ને અને જેને રાગ હોય ને અલ્પજ્ઞતા હોય એને પરમાત્મા કહેવાય ના કહેવાય હવે આવે આપણી વાત તો હું અત્યારે કોણ છું હું પરમાત્મા છું ને તો હું પરમાત્મા છું ને પછી હું એમ કહું ભાઈ હું પરમાત્મા છું ને મારામાં રાગ છે તો પરમાત્માનું અપમાન કર્યું કહેવાય અપમાન કર્યું કહેવાય ને કુદેવ કોને કહેવાય જેને ઉપર ટીલા ટપકા ને બધું લગાડેલું આ તે હોય ને એ બધું કુદેવમાં જશે ને એ કુદેવમાં જશે હવે તું માને કે હું પરમાત્મા અને પાછો રાગ વાળો માને તો ત્યાં તને કુદેવ જેવું માન્યું તે સમજાય છે કે નહીં તો જેમ ત્યાં ભગવાનને વિતરાગ અને સર્વજ્ઞ છે તો જ્યારે આ અનંત જ્ઞાની પુરુષો મને ભગવાન તરીકે જોઈ રહ્યા છે તો વર્તમાનમાં હું વર્તમાનમાં રાગ દ્વેષ વગરનો ને અલ્પજ્ઞતા વગરનો છું હું વર્તમાનમાં સર્વજ્ઞત્વ શક્તિ એમને એમ થોડી કહી છે સર્વજ્ઞત્વ શક્તિ કહીને સુખ નામની શક્તિ કહી નિયમસારમાં સહેજ ચતુષ્ટય શબ્દ વાપર્યો સ્વભાવ ચતુષ્ટય સ્વભાવ ચતુષ્ટય છે મારો અને જે પેલું પ્રગટે છે તો ફળરૂપ ચતુષ્ટય છે ફળ છે આ સ્વભાવ હતું તો પર્યાયમાં પ્રાપ્તિ થઈ એટલે આ ગાથાની અંદર જે ભેદ વિજ્ઞાનની ગાથા છે એમાં એ કેવું છે સમજો કે રોટલી બનાવવી તો અશક્ય છે ક્રિકેટમાં હવે એ તો મોટો ટોપિક છે 20 મિનિટનો પણ આ એક છેલ્લી લાઈન અત્યારે ભાવ આવે છે ક્રિકેટની અંદર કોને કેટલી સેન્ચુરી બનાવી સૌથી વધારે હું એમ તમને ખાલી કહું, પછી ક્યારે વિસ્તાર મૂડ આવશે તો કહીશું. એને 99 રન કર્યા ને, એ કહે છે મેં 100 રને શું કામ આઉટ થઈ ગયો ભાઈ. ફિક્સ મેચ વાળી વાત નથી કરતા આપણે, બોલો. 99 રન કર્યા અને એ છેલ્લા એક રન માટે કેટલી મહેનત કરે છે, બેટ પણ બદલાવે ને બીજું કરે ને કેટલું કરે ને કે જરા આમ 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 આમ, અને છેલ્લા બોલે આઉટ થઈ ગયો. કેટલી મહેનત કરી, સિરિયસ પણ બની ગયો. એ કહે છે 99 તે કરે ને, તે કરવો હતો ને. અમે કહીએ છીએ કુંભાર જેમ ઘડો ના બનાવે ને, એમ કોઈ રન નથી બનાવી શકતો. તું તો સોફામાં કૂદી કૂદીને પાપ બાંધે છે અને ખબર નથી. હા, સમય સાર તો ત્યારે યાદ કરવાનું છે, સમજાય છે કે નહીં? બે મિનિટ લઈ લઉં છું, વધારે નથી લેતો. અરે ખાલી જે પેલી, પછી જ્યારે ખબર નહીં વિકલ્પ, આ પેલી જે લાકડી, ત્રણ લાકડી મૂકેલી હોય છે ને આમ, બરાબર છે કે નહીં? સ્ટમ્પ કહો તો તમારી ભાષામાં. એ ખાલી એ આમ હતી ને, એની અવસ્થા આમ થઈ ગઈ. એમાં તો બધા ભેગા થઈ જાય, બધા ભેગા થઈ જાય કૂદકો. આમ અવસ્થા હતી, આમ થઈ ગઈ એની અવસ્થા. આમથી આમ થઈને બીજું શું થયું છે બોલો? આમ હતી, આમ થઈ ગઈ. હું તમને પ્રશ્ન પૂછું, બોલ આને અડ્યું છે કે નથી અડ્યું? અહીં તો બધા નાના જ પાડશે. અડ્યો છે બોલ આને? જો બોલ આને અડ્યો છે એમ માનો તો સમયસારની ત્રીજી ગાથા, આ તો સત્ય મહાવ્રતના ધારી સંતો છે, અને પેલું જગત તો અજ્ઞાની છે. અને પેલું બોલિંગ નાખવાડો કહે છે મેં આઉટ કર્યો, મેં. પણ તું તો 100 બોલ નાખી નાખીને 1 કિલોમીટર દોડી દોડીને થાકી ગયો તું તો. હા, પડસેવા પડસેવા ઉતરી ગયા ને, 100 બોલ નાખ્યા ત્યાં સુધી આઉટ ના થયો. અને એક પેલી યોગ્યતા એવી હતી કે હાથ બોલને ના અડે, અને ઉછળીને એ બોલની એ વખતની અહીંયા જવાની યોગ્યતા, અને એ વખતે આ લાકડીના જે પરમાણુ આમ થવાની ખાલી યોગ્યતા હતી. એમાં તો ખ્યાલ આવે છે કે નહીં? શું છે શું આની અંદર બોલો? થોડો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણે ખરેખર કરવા યોગ્ય શું છે ને શું કરી રહ્યા છીએ આપણે. હા, એટલા માટે કહ્યું છે કુંભારે નથી જોયો, ઘણાએ ઘડોએ નહીં જોયો, કુંભાર ઘડો કુંભાર. પણ આ એટલા માટે દ્રષ્ટાંત એ વખતનું આપ્યું છે, પણ આપણે તો એમાંથી એ નક્કી કરવાનું છે કે આ કહે છે કે મેં રન બનાવ્યા, મેં આમ કર્યું, મેં આમ કર્યું. પણ એ કહે છે કે હોતા જગત એ વખતે આ તો આખી સ્ટમ્પ કહીને, બાકી એના દરેક પરમાણુ પરમાણુ સ્વતંત્ર છે, પરમાણુ પરમાણુ સ્વતંત્ર છે. આ બાજુની થઈને આ બાજુની ના થઈ, આ થઈ અહીંયા ના થઈ, અને એની અંદર પણ દરેક પરમાણુ સ્વતંત્ર છે. આ વસ્તુ શીખવાડી છે ભાઈ. એટલે જ કાલે કહ્યું ને, સારું થયું તો મેં કર્યું, ખરાબ થયું તો. પણ મેં તો કહ્યું હતું આમ ફિલ્ડિંગ ગોઠવવાનું, પણ માને નહીં. પછી આ બાજુની જગ્યાએ આ બાજુ પ્લેયર ઉભો રાખે, આપણું પછી કોઈ સાંભળીને આપણે નાના માણસ કહેવાઈએ. હા, સમજાય કે નહીં? હા, આવું છે જગતની અંદર. કરીશું પછી વિસ્તારથી વાત. છેલ્લે આટલી વાત કે પરમાં તો તારું નથી કશું ચાલતું, પણ અહીંયા તો કહે છે કે આ જે રાગ દ્વેષ થાય છે ને, એ રાગ દ્વેષ રૂપે પરિણમવું પણ ભગવાન આત્મા માટે અશક્ય છે. અશક્ય શબ્દ મૂક્યો છે. આ રોટલી બનાવી તો અશક્ય છે, ખમણ બનાવવા અશક્ય. મારું ડ્રાઇવિંગ જોયું તો શૈલેષભાઈ તમે, અરે ડ્રાઇવિંગ કરવું અશક્ય છે. તું સ્ટિયરિંગને નથી અડતો ને, હાથ સ્ટિયરિંગને નથી અડતા ને, અશક્ય છે. એવી રીતે અહીંયા કહે છે કે ડ્રાઇવિંગ કરવાનો જે રાગ થાય, એ રાગ રૂપે પરિણમવું પણ ભગવાન આત્મા માટે અશક્ય છે. જો એ રાગ રૂપે આત્મા પરિણમે તો હું પરમાત્મા છું, એ માંગલિકનું શું કરશો પછી? તમે શું કરશો તમે? એ આ રૂપે પરિણમી જાય તો. પણ એમ ક્યારે બનતું નથી. એટલે આપણે સર્વે નિર્ણય કરીએ કે ગુરુદેવ શ્રી આપણને પ્રભાવનાની અંદર હું પરમાત્મા છું એ મંત્ર આપ્યો છે. સર્વે જીવ આવા પરમાત્મા પણાનો સ્વીકાર કરી અને કાર્ય પરમાત્મા દશાને પ્રાપ્ત થાય એવી મંગલકામના.